તારીખ 11/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
કોઈ જીવને દુઃખ થાય એ હોય નહીં ધ્વનિ છે આ વચનમાં. કોઈ જીવને દુઃખ થાય એવું થાવ નહીં એવું હોય નહીં. હોય નહીં એટલે શું છે તો ખરું, એવું થાવ નહીં એમ કહેવું છે. અથવા કોઈ જીવને દુઃખ હો એવું અમે જોવા ઈચ્છતા નથી, એવું અમે ચાહતા નથી. ખરેખર તો ધ્વનિ એવો છે કે પોતે એવું ચાહતા નથી કે કોઈ જીવને દુઃખ હો, દુઃખ થાવ. સર્વ સાધક સમ્યક દ્રષ્ટિ જીવને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ જીવને મનથી વચનથી કાયાના કોઈ પણ યોગથી પ્રયોગથી દુઃખ થાવ એ વિચારના ન હોય, દુઃખ ન થાવ એ વિચારના હોય. ભલે દુઃખ અજ્ઞાનને લઈને છે, સંયોગ વિયોગને લીધે નથી, એનું જ્ઞાન જ્ઞાનીને હોવા છતાં ત્યાં એ એમ લાગુ કરતા નથી, પણ એમ જોવે છે કે એ તો એમ માને છે ને કે મને આ પ્રતિકૂળતા તે દુઃખ છે. તો કોઈને પ્રતિકૂળતા ન હો, કોઈને દુઃખ ન હો, કોઈને અજ્ઞાન ન હો એવી ભાવના હોય છે. એવી પરમ કારુણ્ય વૃત્તિ સાધકના મૂળમાં જન્મેલી હોય છે. સાધક થયા પહેલા મૂળમાં આ જન્મે છે, સૌ પહેલા આ જન્મે છે. એ કુદરતી પ્રકાર છે. સર્વ પરદ્રવ્યથી ભિન્નપણ ચિંતવનારો સાધક એ ભિન્ન જીવદ્રવ્યો પ્રત્યેની આવી કારુણ્ય વૃત્તિમાં આવી જાય છે. એક માર્ગની સુંદરતા અને માર્ગની વિશિષ્ટતા છે. કેવો સુંદર ધ્વનિ છે એમાં. કોઈ જીવને દુઃખ થાય નહીં, હોય નહીં. બધા જીવો પરમાનંદ સ્વરૂપ છે એટલે બધા જીવો પરમાનંદને પામો એમ છે. સ્વરૂપે તો બધા જીવો પરમ આનંદનું કંદ છે, પરમ આનંદના કંદ સ્વરૂપે છે. એ પોતાના નિરાનંદને સર્વ પામો, કોઈ દુઃખને ન પામો અને સર્વ સુખને પામો. આ તો પોતાને કહેવું છે ને, કેટલીક વાત કરવી છે કે મિથ્યા શ્રદ્ધા કરવા જેવી નથી. મિથ્યા શ્રદ્ધાનો દોષ અનંત દુઃખનું મૂળ છે. અને આવી શ્રદ્ધા ને તોડવા માટે, આવી શ્રદ્ધાને છેદવા માટે અમે કઈ કહીએ ને કદાચ તમને દુઃખ પણ લાગે. કેમ કે શ્રદ્ધા એક એવું સ્થાન છે, મર્મસ્થાનમાં હોય છે. આળા ગુમડાને કોઈ સહેજ પણ વધારે ઘસારો આપે તો આળું થયા પહેલા ગુમડું હોય એના કરતા વધારે દુખાવો થાય. આ એવો નિયમ છે. ગુંગરું હોય ને સાફ કરે ત્યારે એટલો દુખાવો ન થાય, જેટલું એને ભોં આવી ગયું હોય ને આળું થઈ રહ્યું હોય ત્યાં ઘસારો લાગતા દુખાવો થાય. આ એક કુદરતી પ્રકાર છે, એ આળા ગુમડા જેવું વિષય છે. કોઈ શ્રદ્ધાને સ્પર્શો એટલે એને એટલું દુઃખ થાય કે શ્રદ્ધા વિરુદ્ધની વાત સહન કરવા કોઈ જગતમાં તૈયાર નથી, એવો વિષય છે. એ ખબર છે જ્ઞાનીને કે અમે મિથ્યાને વિપરીત શ્રદ્ધાને છેડવા માટે કાંઈ કહેશું કદાચ તમને દુઃખ થશે, પણ અમારો એ અભિપ્રાય નથી. તમને દુઃખ પહોંચાડવાનો અમારો અભિપ્રાય નથી. કોઈને દુઃખ ન થાય એવી ભાવનામાંથી તો અમારી સાધક દશા શરૂ થઈ છે. બધા જીવો પરમાનંદને પામો એ અમારી સાધક દશામાં સહજ ભાવના રૂપે હોય છે. એવા સુંદર માર્ગને વિશે કોઈને દુઃખ આપવું, કોઈને દુઃખી કરવા એવું કેમ હોય કે એવું હોય નહીં એમ હોય છે. શું અહીંયા કે છે કે એ હોય નહીં, અહીંયા એ હોય નહીં એમ કેવું છે. બહુ સારો ધ્વની છે. આ તો શબ્દે શબ્દ લખેલો છે, જે ગુરુદેવ બોલ્યા છે એ અક્ષરે અક્ષર આની અંદર આવેલો છે. એવો જ બોલતા એ કે એ હોય નહીં. એક વખત કઈ કોઈ મુમુક્ષ હતા બાજુ બાજુમાં કઈક બેસવામાં સંકળાશે નહીં, પગડી ગયો હોય કે વાગી ગયો હોય કે ભીંસ પડી ગયો હોય તો જરાક ગુસ્સે થઈ ગયા. ગુસ્સે ત્યારે થાય ત્યારે તો માણસ જોરથી બોલી જાય. ગુરુદેવ ધ્યાન ગયું પાઠ ઉપરથી, એમ કે આને ભીંસ પડી છે એટલે જરાક ગુસ્સે, પ્રકૃતિ ગુસ્સા વાળી છે ને, તો ભીંસ પડે એમાં એટલો બધો ગુસ્સો ન કરાય કે હોય નહીં, એમ એમ ન હોય, બસ આટલું એમ ન હોય, એથી વધારે કઈ નહીં. અને શક્તિ પણ એની ઘણી છે એટલે એને ખ્યાલ આવતો નથી, પણ વિપરીત શ્રદ્ધાંતમાં ઘણું અનંતું દુઃખ રહેલું છે. ભાઈ, વિધિ શ્રદ્ધા કરતા પર્યાયમાં તને દુઃખ થશે, અનંત દુઃખ થશે, અને એ ઊંધી શ્રદ્ધાનો નાશ કરતા, નાશ કરવા માટે સત્યની પ્રરૂપણા કરતા એ નરુચે, તને એ નરુચે અને તને દુઃખ થાય એમ અમે ઈચ્છીએ નહીં. માફ કરજે ભાઈ એમ કે છે, કેટલી કરુણા છે. તને દુઃખ થાય તો એવા દુઃખ થવા અંગે અમે માફી ચાહીએ છીએ, પણ આ સત્ય છે એ તો સત્ય છે ને, એ સત્ય ફરે હું નથી. તારું મિથ્યા શ્રદ્ધાન ફરશે પણ વસ્તુનું સત્ય સ્વરૂપ બદલશે નહીં, અને એ સત્ય સ્વરૂપની પ્રરૂપણા પણ કદી બદલશે નહીં. અનાદિથી જિનમાર્ગ ચાલ્યો આવ્યો છે 2500 વર્ષથી નથી. લોકો એમ માને છે કે જૈન ધર્મને કેટલા વર્ષ થયા કે 2500 વર્ષ થયા, મહાવીર ભગવાનને થયા એટલા વર્ષ થયા, અને વેદાંત આદિ વેદોક્ત ધર્મ તો બહુ સનાતન અનાદિનો પુરાણો છે, નવો ધર્મ આ છે, એમાંથી કાંઈક લઈને તો કરીમ લાગે છે તૈયારી, એવું નથી. અનાદિથી સનાતન જિનમાર્ગ ચાલ્યો આવે છે. કોઈ એની શરૂઆત થઈ છે ભૂતકાળમાં, એ પહેલા એનું અસ્તિત્વ ન હતું એવું છે જ નહીં, અનાદિથી ચાલ્યો આવે છે. જો કે જગતમાં અધર્મ વિધર્મ અને વિપરીત અભિપ્રાય પણ અનાદિથી ચાલ્યો આવે છે. સંપ્રદાયના નામ ભલે ભિન્ન ભિન્ન થઈ ગયા હોય પણ સત અને અસત એ બંને પ્રકારની વિચારધારા, બંને પ્રકારની શ્રદ્ધા ધરાવનાર જીવો પ્રવાહપણે અનાદિથી છે. ક્યારે નહોતા કોઈ એમ છે એટલે જૂના નવા માટે કોઈ વાદ વિવાદ કરવા યોગ્ય નથી, અને જૂના નવા ઉપર એની સત્યતા અસત્યતાનો કોઈ આંક બાંધવા યોગ્ય નથી. એવી રીતે એને નક્કી કરવા યોગ્ય નથી કે કોણ જૂનું છે માટે સાચું છે, એ તો વિચારવા જેવું નથી. અહીંયા કહે છે કે ઊંધી શ્રદ્ધા કરતા પર્યાયમાં તને દુઃખ થશે, અને સત્યની પ્રરૂપણા કરતા, અમે સત્યની પ્રરૂપણા કરીએ છીએ એ કરતા એ તને ન રૂચે, તને એ સાંભળવું ન ગમે, તને એનો વિરોધ આવે, તને આકુલતા થાય, દુઃખ થાય, એ અમે ઈચ્છતા નથી. એવું અમે ઈચ્છતા નથી કે તને આમ થાય, છતાં એવું થઈ જાય તો એની અમે માફી ચાહીએ છીએ. અમારી કોઈ ભાવના કે અભિપ્રાય એવો નથી કે તને દુઃખ બગાડવું. માફ કરજે માઈ, આવો માર્ગ છે, આવો માર્ગ છે, આવો નિર્દોષ માર્ગ છે. એમ કેવું નિર્દોષતાના ની પ્રરૂપણા કરનાર પ્રરૂપકો એમ કહે છે કે નિર્દોષતા લાવવા માટે અમે કઈ કહીએ, અને દોષની રૂચિ વાળા જીવને એ ન રૂચે અને આકુલતા થઈ આવે અને દુઃખી થાય તો એની અમે માફી માંગી. એ કઈ માફી માંગવા યોગ્ય નથી, છતાં પણ નિર્દોષતા આવી છે એમ છે. આવો માર્ગ છે એમ કે છે, માર્ગ તો આવો છે. કોઈ પણ જીવ, જો એકેન્દ્રથી વાત લીધી છે, કોઈ પણ જીવ એકેન્દ્રિયથી માંડીને તેજ ભવે સિદ્ધ થનાર બધા જીવો પરમાનંદ સ્વરૂપ આત્મા છે. કોઈ ચરમ શરીરી જીવ હો, મનુષ્ય સિવાય કોઈ ચરમ શરીરી હોય નહીં, કોઈ ચરમ શરીરી તે ભવે મુક્ત જનાર હોય, સિદ્ધ થનાર હોય, અને કોઈ નિગોદમાં હોય, એકેન્દ્રીમાં હોય, એ બધા જીવો સ્વરૂપે આત્મા છે, સ્વરૂપે પરમાનંદ સ્વરૂપ છે, સ્વરૂપે પરમાત્મા છે. એવું સ્વરૂપ અમારા જ્ઞાનમાં છે. તમારી ઊંધી શ્રદ્ધાનો ખ્યાલ આવે છે ત્યારે પણ તમારું સ્વરૂપ અમારા જ્ઞાનમાં છે, એ છૂટી જાય છે. અને આખો આત્મા એવો છે, વિપરીત શ્રદ્ધા છે એવો છે એમ અમે જોતા નથી. અવસ્થાને અવસ્થાના સ્થાનમાં જોઈએ છીએ, અને દ્રવ્યને દ્રવ્યના સ્થાનમાં જોઈએ છીએ. મુખ્યતા અમને અમારા દ્રવ્યની વર્તતી હોવાથી અમને અમારી પર્યાયની કે કોઈની પર્યાયની મુખ્યતા વર્તતી નથી, ગૌણ છે. અને જે મોટો ભાગ છે એને મોટો જ જુએ, અને પરમાત્મા છે એ મોટો ભાગ છે, અને પર્યાય અંશ છે જેમાં દોષ છે એ નાનો ભાગ છે, એ નાનો અંશ છે. એવો મોટો અંશ છે દ્રવિત કે એને કોઈ વાર અંશી કહેવામાં આવે છે, છે અંશ પણ એને અંશી કહેવામાં આવે છે, અને પર્યાયને અંશ કહેવામાં આવે છે. ખરેખર તો આખો પદાર્થ અંશી છે, અને બંને એના દ્રવ પર્યાય અને સામાન્ય વિશેષ બંને એના અંશ છે. પણ સામાન્ય અંગે એવડું મોટું છે જેમાં અનંત અનંત ગુણ સામર્થ છે, અનંત ગુણોનું અનંત સામર્થ છે, કે એને અંશી કહેવામાં આવે છે, અને આને અંશ કહેવામાં આવે છે. આખા દ્રવ્યનું નામ એને દ્રવ કહેવામાં આવે છે, એટલે આખું થઈને દ્રવ છે, દ્રવ પર્યાય થઈને, છતાં સામાન્યને દ્રવ કહેવામાં આવે છે. મોટો ભાગ છે, એટલે મોટું હોય તે મોટું દેખાય, મુખ્ય રહે, એ સ્વાભાવિક છે, એમાં કોઈ અનુચિત વાત નથી, ન્યાય સંગત છે. એકેન્દ્રી માંથી નહીં, મનુષ્ય થાય. મનુષ્ય સિવાય કોઈ પણ જીવ મુક્તિ પામે નહીં. ત્રણ ગતિમાં મુક્તિ નો પ્રતિબંધ છે. ભલે 15 ભેદે સિદ્ધ કયા છે તો પણ મનુષ્ય થઈને વાત છે, કોઈ બીજી રીતે એનો નિયમ છે. મનુષ્ય હોય, પુરુષ પર્યાય હોય, અને મુનિ મુનિ અવસ્થા ચારિત્ર અંગીકાર હોય, વિધિપૂર્વક દિશા દીક્ષા અંગીકાર કરી હોય, એ બધા નિયમ છે. એમને કોઈ જાય એવું બને નહીં. 15 ભેદે એટલે એને આમ પૂર્વ પર્યાયોમાં પ્રકાર પાડ્યા હોય છે. બાકી માર્ગ પરમાર્થ માર્ગમાં કોઈ ફેરફાર નથી. પરમાર્થ માર્ગના જે નિયમો છે એ નિયમો ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંતો છે. કેટલાક સિદ્ધાંતો છે એ ત્રણેય કાળે અબાધિત છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ચારિત્ર વગર મોક્ષ થાય નહીં કોઈ કાળે. સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર, ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર. અને જેને મુનિયોગ્ય સ્વરૂપ સ્થિરતા આવે એને બાહ્યમાં વિષય કશાય હોય એ પણ કદી હોય શકે નહીં. પાછું એમ કોઈ ગોટો મારી દે કે અંદરમાં ગુણસ્થાન વર્તે છે, બહારમાં ભલે આ પરિણામ થઈ ગયા હોય, એવું પણ બનતું નથી. એટલા માટે મોક્ષ માર્ગને વ્યવહાર નિશ્ચયયુક્ત મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. કેમ કે નિશ્ચય પરિણતિ કોઈને દેખાતી નથી, ને વ્યવહારના ફેરફાર કરવા કેટલા જીવો ચાહે છે પોતાની અનુકૂળતા ખાતર, એવા સિદ્ધાંતો સ્થાપે છે. પણ ત્રણેય કાળે નિયત મોક્ષ માર્ગ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કોઈ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં અસંભવિત અને અશક્ય છે, બની શકતો નથી. એવો પ્રકાર છે. એ બધું પછી સગવડ કરતા ખાતર અર્થઘટન ગમે તે કરતા હોય. હા, અન્ય લિંગ એટલે સ્ત્રીલિંગ થી પણ સીધે એમ કોઈ કાળે બની શકે નહીં. એક અપેક્ષા છે, ક્યાં લખ્યું છે એ ખબર નથી, પણ એ વચન બહુ પ્રસિદ્ધ છે. ક્યાં લખ્યું છે, કોણે લખ્યું છે ખ્યાલ નથી, પણ એવી વાત આવે છે શ્રીમદજીના પુત્રમાં. ત્યાં 15 પેલે સિદ્ધ કયા છે એમાં ચર્ચા કરી છે. વર્તમાનમાં કહેવાતા જૈનાગમ એવા શબ્દ વાપર્યા છે. વર્તમાનમાં કહેવાતા જૈનાગમ ને વિશે કેટલીક વાતો લખી છે, તે સંદેહ થાય તેવી છે એમ કરીને લખ્યું છે પોતે. તેથી કરીને લખનારનો અભિપ્રાય ત્યાં શું રહ્યો છે તે જાણ્યા વિના તેનું અર્થઘટન કરવું યોગ્ય નથી. કેમ કે લખાણ એક એવી ચીજ છે કે કોઈ વાત લખે એની પાછળ અભિપ્રાય અને એ વાતની આગળ પાછળની વિચારધારાનું બેકગ્રાઉન્ડ શું છે એ અનર્પિત રહી જાય છે, ગુપ્ત રહી જાય છે. અને વાત જે મુદ્દાની છે એ બહાર હોય છે. તો એ લખનારના અભિપ્રાયને સમજ્યા વિના, પૂછ્યા વિના એનો અર્થ કરવો યોગ્ય નથી એમ કરીને ચર્ચા કેટલીક કરી છે. જૈનેતર હોય પણ એ પોતાના સ્વરૂપને ઓળખે, ઓળખીને અવલંબે, તો એને સ્વરૂપ સ્થિરતા થાય ને, એકાગ્રતા થાય. અને ત્યારે એ જૈનેતર ન રહ્યો પણ એ જૈન થઈ ગયો. અને જૈન કુળમાં જન્મ્યો હોય છતાં ઓળખે નહીં, અવલંબે નહીં, તો એ જૈન નથી પણ જૈનેતર છે. ગુરુદેવ કહેતા કે કરિયાતાના કોથળા ઉપર સાકર લખે તો કરિયાતું મીઠું થાય નહીં, ગરીબ ન થાય, પર્યાતું કરવું જ રહે. એમ નામ જૈન પાડ્યું હોય એટલે જૈન થવાતું નથી. ગૌતમ ગંધર હતા જ ને, અન્ય મતી હતા ત્યાં ત્યાં રહ્યા. પણ એક વાત એ છે કે એને દેશના લબ્ધિ કોઈ સમ્યજ્ઞાનીની મળેલી હોવી જોઈએ, આ ભાવમાં નહીં તો પૂર્વ ભાવમાં પણ. દાખલા તરીકે ગુરુદેવ શ્રી સ્થાનકવાસીમાં જૈનમાં એ સનાતન જૈન માર્ગને વિચારતા અન્ય મતમાં જન્મા હતા, અન્ય મત જ કે છે અન્ય માર્ગમાં જન્મા હતા, છતાં પૂર્વની દેશના લબ્ધિ હતી. મહાવીર ક્ષેત્રમાં સિમંદર ભગવાનને સાંભળવા જતા હતા તો અહીંયા એમને અંદરથી સ્ફૂર્ણા થઈ કે માર્ગ કોઈ બીજો છે, આ માર્ગ નહીં. પછી સંશોધન કરતા સમયસાર નિમિત્ત પડ્યું, તે પણ જો સત્શાસ્ત્ર નિમિત્ત પડ્યું છે, બીજું નિમિત્ત નથી પડ્યું. મિત્ર એમનામાં તો દસ વૈકાલથી માંડીને આ ચારાંગાદીના 33 તો છે ને, એ બધા અધ્યયન કરી ગયા હતા. ત્યાર પછી બાકીના 45 અધ્યયન કરી ગયા હતા. ત્યાં પછી આવડી કુદરતી હાથમાં આવ્યું છે, કોઈ અચાનક હાથમાં આવી ચડેલું શાસ્ત્ર છે, પણ એ અંતરખોજમાં હતા ને આ બરાબર સામે આવ્યું. વાંચ્યું ને એમ ઓહો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે, સિદ્ધ અશરીરી એટલે સિદ્ધ થવાનું આ શાસ્ત્ર છે, એવો પ્રતિભાસ સિદ્ધ આવ્યો. વાંચતા વાંચતા ઓહો, એ જે નિમિત્ત પડ્યું છે ને એનેથી જે સમયસારનો એમને મહિમા આવ્યો છે અને એનાથી જ્ઞાન નિર્મળ થઈને જે ખીલ્યું છે એનો બધો પરિચય આપણને એમના પ્રવચનોથી થાય છે કે શું સ્થિતિ ઊભી થઈ. હા, પૂર્વ સંસ્કાર હોય તો નિમિત્ત વગર પણ થાય, તિરિંચ ને થાય છે, નારકી ને થાય. સમ્યક દર્શન થાય તો ગમે તે થાય, પછી નિર્દશા થાય બધું થાય, સ્વરૂપ સ્થિરતા થાય તો બધું થાય. પછી એક વખત માર્ગમાં પ્રવેશ થાય તો એ વિકાસ કરી 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 કરીને ગમે એટલો વિકાસ કરે, મોટા પ્રશ્ન છે. પણ મનુષ્ય પર્યાય અનિવાર્ય છે, કોઈ 3 ઇંચની દેવની નારકીની દશામાં ક્યાંય છઠ્ઠું સાતમું ગુણ સ્થાન આવતું નથી, એમાં દેવ નારકીમાં 4થી આગળ આવતું નથી, 3 ઇંચમાં 5માંથી આગળ આવતું નથી, સ્ત્રીલિંગમાં 5માંથી આગળ આવતું નથી. છઠ્ઠું સાતમું ગુણ સ્થાન મનુષ્ય પર્યાયમાં પુરુષને હોય છે અને એ પછી આગળના ગુણ સ્થાનમાં જઈ શકે છે, એટલો નિયમ છે. આવે છે મરજિયાત, પણ કોઈ ફરજ પાડીને મુનિ દશા લાવી શકાય? ફરજિયાત કરવામાં કોઈને મુનિ બનાવવામાં આવે એ કઈ મુનિ થયા છે? એ તો અમુનિ રહ્યા છે, મુનિ થયા નથી. કોઈને ફરજ પાડીને મુનિ બનાવવામાં આવે તો એ કઈ મુનિ નથી થયા, અમુનિ રહ્યા છે. એ તો સહજ પાંગરતી દશા છે, આત્માની નિર્દોષતામાંથી આત્માના ગુણને અવલંબીને સહજ પાંગરતી દશા છે, એ કોઈ કર્તૃત્વની દશા નથી કે કરી શકાય. એ તો કોઈ દશા જ મોક્ષ માર્ગની એવી નથી. એટલે ઘણા એવું પૂછે છે કે તમે આ જૈન દર્શન માં મુક્તિને માનો છો ને, અમે વૈષ્ણવ મુક્તિને માનીએ છીએ, અથવા જેટલા આસ્તિક્ય દર્શન છે તે બધા આત્માને પણ સ્વીકારે છે અને મુક્તિને પણ સ્વીકારે છે, તો એવું થોડું છે કે જૈનોની જ મુક્તિ થાય ને બીજાની ન થાય? એમ નથી. જૈન માર્ગ એ કોઈ સંપ્રદાય નથી, એ અંતરંગ માર્ગમાં અભ્યંતર માર્ગમાં જે કોઈ જીવ આવે તે બધા જૈન છે, ચાહે તિરિંચ હોય તો જૈન છે, નારકી હોય તો એ જૈન છે. એને દેવ કયા છે? રત્નકરંડ શ્રાવકાચાર્યની 28મી ગાથામાં એને દેવ કયા છે? ગણધર દેવો એને દેવ કયા છે? તે દેવા એને દેવ કયા છે? કેમ કે એને આત્માનું જે દિવ્ય સ્વરૂપ છે એને પ્રગટ કરી લીધું, દિવ્યતા ને પ્રગટ કરનાર તે દેવ છે. ઓલા બધા પુણ્યના દેવ તો બધા કૃત્રિમ દેવ છે, એ કોઈ ખરા દેવ નથી, એ કોઈ પૂજવા લાયક દેવ નથી. કોઈ પણ જીવ એકેન્દ્રિયથી માંડીને તેજ ભવે સિદ્ધ થનાર બીજો કોઈ જીવ એમ લેવું છે. બધા જીવો સર્વ જીવો તે એની વચ્ચેના બધા બધા દ્રષ્ટાંત લઈ લીધા. એમાં એકેન્દ્રિયમાં હોય અને તે ભવે સિદ્ધમાં જનાર ચરમ શરીરી કોઈ જીવ હોય કે વચ્ચેની દશાના કોઈ જીવ હોય તે બધા જીવો પરમાનંદ સ્વરૂપ આત્મા છે. અમારી દ્રષ્ટિમાં તો બધા પરમાનંદ સ્વરૂપ આત્મા છે. એ કોઈ આત્માઓનો અમને નિષેધ વર્તતો નથી, તે આત્માને નિષેધ કરવા વાળી તેમની જે શ્રદ્ધા છે, પરમાત્માની નિષેધક જે શ્રદ્ધા છે, તે શ્રદ્ધાનો નિષેધ છે. પછી એ શ્રદ્ધા જ જેને આત્મા થઈ પડ્યો છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવોને એમ લાગે કે આ અમારો વિરોધ કરે છે, આ અમારા વિરોધમાં બોલે છે, પણ એમ ખરેખર નથી. એને એના દોષથી ભયંકર દોષથી છોડાવવાની વાત છે. પણ એ છોક નાના બાળક જેવા, અજ્ઞાની નાના બાળક જેવા કયા છે. નાનો બાળક હોય 4-5 વર્ષનો, પાકી લીંબોળી કાચી પાકી હોય, થોડી કડવી લાગે થોડી મીઠી લાગે, નાનપણમાં ચૂસી છે ને, ચૂસતો હોય, એને એમ કહે કે તારી લીંબોળી મૂકી દે, આ કેરી આપું છું, મીઠી કેરી આપું છું, તો લીંબોળી હાથમાંથી લ્યો તો ગજ્યો કરે, એ મારી લીંબોળી લઈ લીધી, લીંબોળી લઈ લીધી, પણ આ કેરી આપવા હાટો લીધી છે ભાઈ. એમ એ મિથ્યાત્વને છોડવું એને આકરું લાગે છે, કેમ કે એને મીઠાશ થઈ ગઈ છે. એ દોષની મીઠાશમાં પડેલા જીવોને દોષ છોડાવતા થોડું દુઃખ થાય છે, એને કડવી દવા જેવી આ ઔષધિ લાગે છે. વિતરાગ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના, ઔષધ શબ્દ વાપરો, ઔષધિ મીઠી હોવા છતાં એને કડવી લાગે છે. એ થોડી વાર કદાચ લાગશે, પણ જરાક અજ્ઞાનનું પડળ ખુલશે ત્યારે એને એમ લાગશે કે ઓહો તમારો અનંતો ઉપકાર છે, ભલે અમને એ વખતે દુઃખ થયું એનું કાંઈ નહીં, પણ જે વાત હવે અમારા ખ્યાલ ઉપર આવી છે અને એ ખ્યાલ તમારા નિમિત્તે આવ્યો છે, તમારો ઉપકાર ભૂલી શકાય એવો. જીવન પર્યંત ન ભૂલે. શું કહે છે કે બધા જીવો એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવો જ્યાં પરમાત્મા છે, સ્વરૂપે આત્મા છે, પછી કોનો અનાદર હોય, પછી કયા આત્માનો અનાદર કરવાનો હોય, કે કોઈ આત્માનો અનાદર કરવાનો પ્રશ્ન રહેતો નથી. મને દુઃખ થાય તો એ નગમે, તેમ બીજાને દુઃખ થાય એ પણ કેમ ઈચ્છીએ. કોઈ પણ જીવને જ્યાં પોતાને દુઃખ થાય એ ગમતું નથી, તો બીજાને દુઃખ થાય એ કેમ ગમે, એમ કેમ ઈચ્છા, એવી ઈચ્છા કેમ હોય, કે એવી ઈચ્છા હોય શકે નહીં. ઊંધી શ્રદ્ધા પ્રરૂપણા કરીને દુઃખી થાય એને કેમ અનુમોદાય. કોઈ જીવ ઊંધી શ્રદ્ધા અને ઊંધી પ્રરૂપણા કરે, ઊંધી શ્રદ્ધાથી દુઃખી થાય, અથવા ઊંધી શ્રદ્ધાને અનુસરીને પ્રરૂપણા કરે એ પણ દુઃખી થાય, તો એનું અનુમોદન અમને કેમ હોય, એનું અનુમોદન અમે કરી શકીએ. એ કરીએ નહીં, એ કરાવીએ નહીં, એનું અનુમોદન પણ થાય, કેમ કે ત્રણેય એક જાતિના પરિણામ હોવાથી કરવું કરાવવું અનુમોદવાનું ફળ પણ એક સરખું આવે છે. મૂળી શ્રદ્ધા અને પ્રરૂપણા કરીને દુખી થાય એને કેમ અનુમોદાય કે એનું અનુમોદન પણ કરી શકાય? એટલે અમારાથી તમને સારું લગાડવું એમાં શું કેવું છે કે સાચી પ્રરૂપણા કરતા તમને દુઃખ થાય છે તો પછી થોડુંક તમને સારું લગાડીએ તો કેમ? કે એ સારું લગાડતા તમે જે દોષ કરી રહ્યો છો કરી રહ્યા છો એને કોઈ પણ અંશે અનુમોદના આવી જાય છે કે તમે પણ હજી ઠીક કરો છો અને બરાબર કરો છો. એ વાત પણ અમારાથી થઈ શકે એવી નથી. માફ કરજો ભાઈ એમ કરીને વાત કરે છે ને, એ પણ અમારાથી થઈ શકે એવું નથી. પોતાને ખ્યાલ હતો કે જાહેર રીતે જો પરિવર્તન કરવામાં આવશે તો મોટો ખળભળાટ થશે. જેમ થવું હોય એમ થાવ, પણ અમારાથી તો હવે અસત્યની અનુમોદના થઈ શકે એવું. આ ચૈત્ર સુદ તેરસ આવે છે ને, ચૈત્ર સુદ સાલમાં કેટલા વર્ષ થયા? 49 વર્ષ થયા, 41માં 50 વર્ષ જાહેર પરિવર્તન કર્યું સોનગઢમાં. સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરું છું અને હું સનાતન જીવ માર્ગને સ્વીકારું છું. અંતરંગમાં તો ઘણા વર્ષ પહેલા એ વસ્તુ થઈ ગઈ હતી, કેટલાક જીવો બ્રહ્મમાં રહેતા હતા કે અમારા મહારાજ જે સંપ્રદાયમાં હોય એ સંપ્રદાય તો સાચો હોય તો જ અમારા મહારાજ હોય ને, નહીતર અમારા મહારાજ ક્યાંથી હોય? એમાં મારા મહારાજને તમે ઓળખતા નથી. એ વખતે સંપ્રદાયમાં પણ એ એક હીરા જેવા ગણાતા હતા. કોહિનૂર સ્થાનકવાસી સંપ્રદાયના કોહિનૂરનું નામ પડ્યું કે આ તમારો કોહિનૂર પાછો. આટલું માન સન્માન મળ્યું છતાં એમાં દુજા નહીં. એ માન સન્માન કાંઈ ચીજ નથી, ભલે લોકો કોઈ પણ પાસે ન આવે. બે ત્રણ જણા હતા અરે બસ, સંપ્રદાયમાં ફેરવો ત્યારે સોનગઢમાં 2-3 જણા હતા બસ. કોઈ આપણે કોઈનું કામ નથી. આત્માની જ એને સાધના કરવી છે એને કોઈનું કામ નથી. ઘણા ભેગા થાય એટલે સાધના થાય, સંખ્યા ઘટી જાય માટે સાધના ન થાય એવું છે નહીં. માર્ગમાં આવે અને સાધના થાય, એક હોય કે અનેક હોય એની સાથે કોઈ લેવા દેવા. સંખ્યાથી સતનું માપ કદી નીકળતું. આમ તો જન્મ જયંતિ અત્યારે એટલે કહીએ છીએ કે કલ્યાણક તો ત્યારે ઉજવતા હતા ને. કલ્યાણકમાં તો કલ્યાણકની વિધિ થાય છે. આપણે જયારે પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે 5 કલ્યાણકની વિધિ કરીએ છીએ, ત્યારે ભગવાનનું કલ્યાણક ઉજવીએ છીએ કહેવાય. અત્યારે તો કોઈ કલ્યાણકની વિધિ તો કરતા નથી. માતાનો કોઈ પાત્ર હોય છે, ભગવાનનો જન્મ થાય એ રીતે પ્રતિમાને એની વિધિ થાય છે. આ પ્રતિષ્ઠા અત્યારે તો હવે સામાન્ય લૌકિક શબ્દ તો એ છે. બધાને જન્મ દિવસ હોય છે ત્યારે જન્મ જયંતિ કહેવામાં આવે. જયંતિનો અર્થ એ છે કલ્યાણક ઉજવ, શબ્દાર્થની દ્રષ્ટિએ કોઈ મોટો ફેર નથી. જે જયવંત વર્તો એમ કહેવું છે. એમાં જયંતિમાં શું કહેવું છે કે આવું સત્ય છે તે સદાય જયવંત વર્તો. જે સત્યના પ્રરૂપક છે એવા અમારા તીર્થાજીનાથ આજના દિવસે ભૂતકાળમાં જન્મ્યા હતા એને ભૂત નિગમ નહીંથી એમ કહીએ છીએ કે આજે જન્મ્યા હતા. આજે જન્મ્યા છે 2500 વર્ષ થઈ ગયા, અત્યારે તો સિદ્ધાલયમાં છે, પણ ભૂત નિગમ નહીંથી એમ કહેવાય કે આજનો એમનો જન્મ દિવસ છે. એવા એ સત્યના ધારક અને સત્યના પ્રરૂપક. સત્ય જૈવંત વર્તો એમ કહેતા એ વ્યક્તિ પણ જૈવંત વર્તો એમ કહેવામાં આવે છે. કલ્યાણક નો યાદ છે, કલ્યાણ ના કરનારા, કલ્યાણક કલ્યાણ ના કરનારા છે. એમનો જન્મ છે જગતના અનેક જીવોને કલ્યાણનું કારણ થયો નિમિત્તપણે, તેથી એ કલ્યાણક કહેવાયો. એ સદાય હોય એવું, સદાય જગતની અંદર ચાલુ ને ચાલુ રહો, સદાય એ વિશેષ પ્રસિદ્ધ થા, એવી એની અંદર ભાવના છે.
એમાંથી મારા આત્માનું સિદ્ધપણું પામો,
પોતાની ભાવના હોય તો સત્યની અનુમોદ ના થાય. સત્પુરુષોની અને સત્યની અનુમોદનામાં પોતાના સત્ય સ્વરૂપનો આદર છે, એમની વિરાધનામાં પોતાના સત્ય સ્વરૂપનો અનાદર છે. સીધી વાત છે. એટલે એમ કહ્યું છે નાની અત્યંત ભક્તિનો વિષય જે શ્રીમદજીએ લીધો છે એ વાત આપણે આમાં સ્પષ્ટ કરી છે. નાના નિર્ભ્રામ દર્શન કે જેમ કોઈ સતની વિરાધના સત્પુરુષની વિરાધના કરતા દર્શનગુરોને તીવ્રપણે બાંધે છે, તે જ સતનો બારમાં આદર અને ભક્તિ કરતા દર્શનગુરોને મંદ પાડે છે. તીવ્ર મંદતાનો જ્યાં સવાલ ઉભો થાય છે ઊંધી શ્રદ્ધા અને સાચી શ્રદ્ધાનો, ત્યાં દર્શનમાં જેનો મંદ થાય એને જ્ઞાનમાં સત્ય સ્વરૂપ સમજવાની નિર્મળતા ભૂમિકાની મુમુક્ષતાની ભૂમિકાની ઉત્પન્ન થાય છે. તેથી મુમુક્ષુએ સત્પુરુષોની ને જ્ઞાનીઓની અત્યંત ભક્તિ કરવી એમ કહેવામાં આવ્યું છે. એની પાછળ આખું લોજિક છે, એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, કોઈ વ્યક્તિ પૂજાનો એ વિષય નથી, પણ મોક્ષનું હિત શેમાં છે એ બતાવવાનું ત્યાં સ્પષ્ટ વિજ્ઞાન રહેલું છે. શ્રદ્ધા નથી પણ વિજ્ઞાન રહેલું છે, ચોખ્ખું વિજ્ઞાન છે. શું કહે છે કે એને કેમ અનુમોદાય, કોઈ ઊંધી શ્રદ્ધા કરે, કોઈ ઊંધી પ્રરૂપણા કરે એ દુઃખી થાય, એને અનંત દુઃખ થાય. એ શ્રદ્ધાને અને એ દુઃખના કારણરૂપ શ્રદ્ધાને અને એના ફળરૂપ દુઃખને કેમ અનુમોદાય, એનું અનુમોદન અમે ક્યાંય કરી શકીએ એવું નથી. સાધુપણાની ભગવાને કહેલી સત્ય પ્રરૂપણા થતા હવે કહે છે 28 મૂળ ગુણ ચોખ્ખા ન હોય અને છેડાય એને સાધુ કહેવાય નહીં. શું કહે છે ભગવાને શાસ્ત્રની અંદર સાધુપણાની જે વાત વ્યવહારથી અને નિશ્ચયથી નિરૂપિત કરી છે, એવું જ સાધુપણું હોય ને અન્યથા બિલકુલ હોય શકે નહીં, એની પ્રરૂપણા થતા એમ એવું શાસ્ત્ર અનુસાર પ્રરૂપણા થતી હોય ત્યારે 28 મૂળ ગુણ પણ ચોખ્ખા ન હોય, પંચમાવ્રત સમિતિ ગુપ્તિ આદિ ઉદ્દેશિક આહારનો અભાવ, એકવાર ઉભા ઉભા આહાર એ વગેરે, 28 મૂળ ગુણ પણ ચોખ્ખા ન હોય, સ્નાન પણ એ વગેરે, અને છેડાય એટલે એનો એ મૂળ ગુણને વ્યવહાર ગુણને પણ વ્યવહાર વ્રતનો પણ છેદ થતો હોય, ભંગ થતો હોય એને સાધુ કહેવાય નહીં. સાધુ તો કહેવાય નહીં પણ 28 મૂળ ગુણ ચોખ્ખા પાલન ન થતા હોય એને દ્રવલિંગી પણ કહેવાય
નહીં.
એ સત્ય પ્રરૂપણાથી કોઈને દુઃખ થાય એમ ન હો એમ કહેતા વર્તમાનમાં સંપ્રદાયના સાધુ અને એને સાધુ તરીકે માનનારાઓ એને દુઃખ થાય તો એ દુઃખ અમે ઈચ્છતા નથી, કોઈને દુઃખ થાય અમે એમ ચાહતા નથી. પણ શું કરીએ કે ભગવાને જે કહ્યું છે તે વાત કરીએ છીએ, અમારા ઘરની કહેતા નથી. પોતાને હજારો માણસો સાધુ માનતા હતા. મોઢામાં કોળિયું આવે એ કોને ન ગમે એમ કહેવાય છે. મોઢે કોઈ કોળિયો આપે સામેથી ધરે, પોતાને એટલી તસ્દી લેવાની નહીં, એ કોને ન ગમે. સામાન્ય બાળપણમાં છોકરું ખાતા શીખ્યું ન હોય ત્યારે એની માતા એને ખવડાવે છે, કોળીઓ કોળીઓ ખવડાવે છે, ત્રણ વર્ષનો બાળક થાય ત્યારે. એ કોને ન ગમે કે બાળક ની ગમે છે? આ તો બુદ્ધિ વાળા ને ગમે એમાં પ્રશ્ન નથી, પણ બાળક ને પણ ગમે છે. છતાં સત્યના પ્રેમીને, સત્યના ચાહકને અને સત્યને વળગી રહેનારને એ કોળિયા સામું જોવાનું હતું નથી. કેટલાની સાથે કેટલા કેટલા સંબંધો હશે, ખૂબ રાગથી માનનારા હશે, માનતા કરતા હતા ભગવાનની જેમ માન્યતા ચાલુ થઈ ગઈ હતી. જરા શરીર ઉપાડું તે દેખાય એટલે એમ થાય કે આ તો કોઈ મહાન વિભૂતિ છે આપણા સંપ્રદાયની, માનતા કરો આપણા દુઃખ મટી જશે, એવું બધું વહેલું હતું. એમાંથી ભલે ગમે તેને જેમ લાગવું હોય તેમ લાગો, પણ સત્યને ઢાક પીછોડો કરીને રાખવામાં નુકસાન છે અને લાભ નથી, એ વાત સ્પષ્ટ સમજાણી અને જાહેર એ વાત કરી. એમાં કોઈને દુઃખ થવાનું, કોઈને દુઃખ કરવાનું ક્યાંય પણ ભાવના હોય એ પ્રકાર હતો નહીં. અત્યારે પણ એ વાત સત્ય કહેવાય, ત્યાં કોઈને દુઃખ થાય એમ ન હો. શું કહે છે? એમ ન થાવ, એવું ન હો, કોઈને દુઃખ થાય એવું ન હો. ભાઈ બાપુ ઘાસનું તણખનું જરા વાગે તો પણ દુઃખ થાય. ખબર છે કે ઘાસની હળી વાગે તો પણ દુઃખ થાય છે, તો મિથ્યા શ્રદ્ધાના કેટલા દુઃખ તને થાય. એ મિથ્યા શ્રદ્ધાના અનંતા દુઃખને અમે જાણીએ છીએ. એ ઘાસની હળી વાગે તને પોસાતું નથી, આ અનંતા દુઃખ થાય એ કેમ તને પોસાય છે એમ કહે છે. એ તને થાય એ કેમ અનુમોદાય? તને કદાચ તને થાય ને તું સહન કરતો હોય તો અમે એનું અનુમોદન કેમ કરી શકીએ? એને અમે અનુમોદીએ એમ કે સૌ આત્માને શાંતિ 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 થાક, સૌને શાંતિ થાક, કોઈને અશાંતિ ન થાવ, કોઈને દુઃખ ન થાવ, એ ભાવનાથી એ ભાવનામાં રહીને આ સત્યને કહેવામાં આવે છે. એમાં દુઃખ લગાડવાનું, દુઃખ પહોંચાડવાનું ક્યાંય પ્રયોજન નથી. અમારે તો કોઈનો વિરોધ નથી, અમે કોઈને વિરોધી તરીકે જોઈએ છીએ એમ છે નહીં, કોઈનો વિરોધ નથી. બધા આત્માઓ છે ત્યાં કોનો વિરોધ કરીએ? ઊંધી શ્રદ્ધા તો કરવા જેવી નથી, એટલે એ શ્રદ્ધાની વિરુદ્ધ સત્યનું પ્રરૂપણ કરીએ છીએ. પણ કોઈ એમાં આત્માનો વિરોધ છે એ વાત છે
નહીં,
કેમ કે આત્મા મૂળ સ્વરૂપે ઊંધી શ્રદ્ધા સહિત નથી, એમાં ઊંધી શ્રદ્ધા નથી, એ તો સમ્યક પ્રગુણથી બિરાજિત છે. સમ્યક પ્રગુણ સમેત છે, એમાં તો એ કઈ છે એની દશાના દોષનો નિષેધ છે, એટલી વાત છે. સૌ આત્માને શાંતિ 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 થાવ. અહીં અમારે તો કોઈનો વિરોધ નથી ને કોઈ અમારો વિરોધ કરતો નથી. પણ ઘણા કરે છે, છાપામાં લખે છે, અનુચિત લખે છે, ન હોય એવું લખે છે, ભોનાની થાળીમાં ખાય છે, બધા પિસ્તાના રોટલા જમે છે, એની વાતો ચાલતી હતી કે નહીં? શરીર કેવું સારું છે, એ ઊંચો ઊંચો માલ ખાય તો આવું શરીર રે, નહીં તો આવું શરીર રે નહીં, એવું કાંઈ નથી. તો બે રોટલી ખાય એનું એવું શરીર રે, અને બે ખાતો હોય એવો ટેટી જુઓ રે, દસ રોટલી વાળો ટેટી હોય, બે રોટલી વાળાઓને ચરબી થતી હોય, પાણીમાંથી ચરબી થાય તો પરમાણુ પરિણામે થાય, પાણી પીએ તો ચરબી થાય. બહુ સ્થુલ કાય વાળા અમારે હતા મોક્ષ, રમણીકભાઈ દરબાર કહેતા, એક મહિનાના ઉપવાસ કર્યા હતા, એક વાર વજન ઘટી ગયું હારીપટ બરાબર, પણ જ્યાં મગનું પાણી પીધું ને, પહેલું વર્ષ મગનું પાણી લીધું ને, ત્યાં એકદમ વજન વધવા માંડ્યું. એક શરીરની પ્રકૃતિ એવી કે મગના પાણીમાંથી ચરબી થવા માંડે, એનો કોઈ ઉપાય નથી. સાદું પાણી પીએ ને ચરબી થાય. કોઈ અમારો વિરોધ કરતું નથી, જે વિરોધ કરે છે એ એના આત્માનો ને એના સ્વભાવનો વિરોધ કરે છે. અમારો કોઈ વિરોધ કરે છે એમ અમે માનતા નથી, એટલે એને વિરોધ કરનાર પ્રત્યે કશાય થતો નથી. ગાળો છાપામાં આવે ને એ છાપું પોતે વાંચે, અરે ભગવાન એમ કે, એને શું કહે, અરે ભગવાન, અરે પ્રભુ, આ શું કરે છે એમ કે, બસ બીજું કઈ એને પ્રભુ કરીને સંબોધે. એને એમ માન્યું છે, એ એમ માને છે કે આ ઊંધો ઉપદેશ આપણે કરીએ છીએ અને બધાને નુકસાન કરીએ છીએ, એવું એને માન્યું છે, એટલે એમ એ કહે છે. એમ એ શું કરે બિચારો, એને એમ માન્યું છે ને, તો એમ કરીને હળવું કરી નાખે. તો પછી મહાપુરુષ માને સામાન્ય માણસ માં શું ખબર
પડે
છે? એમને જે ગુણો પ્રગટ કર્યા એનું અનુસરણ કરવું, એ સ્વયં આદર્શરૂપ છે. ગુણવાન પુરુષો છે એ જેને ગુણ પ્રાપ્તિ કરવી છે એને માટે આદર્શરૂપ છે, એને અનુસરવું સીધી વાત છે. ન અનુસરાતું હોય તો પ્રયત્ન કરવો, પ્રયત્ન કરીને પુરુષાર્થ કરીને અનુસરવું, એમ વાત છે. કોઈ અમારો વિરોધ કરતું નથી, બધા આત્મા દ્રઢ સ્વભાવે તો સાધર્મી છે, બધા અમારા સાધર્મી છે, તમામ આત્માઓ અમારા સાધર્મી છે. એમાં આ જૈનેતર છે એ વાત પણ રહેતી નથી, બધા આત્મા છે. પેલો પેલો ગીત બે વાત સાંભળી હતી, શાંતિભાઈ ઓળખાણ આપી, ભાઈ વૈષ્ણવ છે, ભાવનગર છે, મારી સાથે આવ્યા છે, અહીંયા બધા આત્મા છે, અહીંયા વૈષ્ણવ જૈન ની ક્યાં વાત છે, અહીં તો બધા
આત્મા છે,
આત્મા છે. પેલી જ વાત એ હતી, અહીં તો બધા આત્મા છે, અમે બધાને આત્મા છે એમ જોઈએ છીએ, ફલાણો જૈન છે ને આ જૈન નથી એમ અમે જોતા નથી. ધર્મદાસ ભિક્ષુ લખે એવું લખ્યું છે કે હું વિષ્ણુ મત વાળો, હું શિવ મત વાળો, હું જૈન મત વાળો, એ બધા મત વાળા થયા છે. મત વાળા કોણ થાય? દારૂ પીએ તે બધા મત વાળા થયા છે. મત એટલે જેને ઘેન ચડ્યું છે એવો એક અર્થ થાય છે. મત વાળા નો અર્થ એવો થાય છે ઘેન ચડે દારૂ નો એને મત વાળો થાય. હું ફલાણા મત વાળો છું, ફલાણા મત વાળા એક વાર પાછા ફિરકા થવા માંડ્યા, અમે તો ફલાણા મત વાળા, અમે તો ફલાણા મત વાળા, મત વાળો થઈ ગયો છે. જૈન નું નામ આરે લીધું છે, બધા અન્ય મત ના નામ લીધે જૈન શબ્દ નું નામ, જૈન મત વાળો છું, એ બધા મત વાળા થયા છે. હું કોઈ મત માં નથી, હું કોઈ ગચ્છ માં નથી, હું આત્મા માં છું. શ્રીમદ જેવું લખે છે, હું કોઈ ગચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી, હું આત્મામાં છું. નૈરોબી નો પ્રશ્ન થયો, શ્રીમદજી નું ત્યાં મંડળ ચાલે છે, વાંચન કરવા જતા હતા. એ પ્રશ્ન પૂછો, તમે આપ તો બધી દિગંબર ની વાત કરો છો, હું તો શ્રીમદજી તો કૃપાળુ દેવ તો એમ કહેતા કે હું કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી. પછી દિગંબર શ્વેતાંબર થાનક પાસે કે એવું વિષ્ણુ ક્યાં કઈ મત રહ્યો, એમ ખરેખર એવી રીતે વાત નથી. જે સત્ય છે એ તો અસત્યથી ભિન્ન છે, એ અપેક્ષાએ એનું નામ પાડવામાં આવે. તેથી પણ ત્યાં સંપ્રદાય બુદ્ધિ તો કર્તવ્ય નથી કે બીજા સંપ્રદાય વાળા ન આવી શકે, બીજાને ન લઈ શકાય, બીજાને ન ભેળવી શકાય, એ વાત હોઈ શકે નહીં. બધા માટે દરવાજો ખુલ્લો હોવો. એમ કે બધા આત્મા દ્રેવ સ્વભાવે તો સાધર્મી છે, બધા જ સાધર્મી છે. વિરોધતાનો ભાવ પોતાને નુકસાન કરે છે, બીજાને નહીં. જે કોઈ આત્માનો વિરોધ કરે છે એને નુકસાન નથી થતું, પણ વિરોધ કરનારને નુકસાન થાય છે. કોઈ કોઈને નુકસાન તો કરી શકતું જ નથી. એટલે ગુરુદેવ એમ કહેતા કે અમારો કોઈ વિરોધ કરી શકતું જ નથી, પછી અમારો કોઈ વિરોધ કરે છે એ વાત અમને સમજાય કેવી રીતે, મનાય કેવી રીતે? કોઈ અમારો વિરોધ કરી શકતો નથી, અમારો આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે, અમારો કોણ વિરોધ કરે? અમે પણ આત્મા છીએ, આ શરીર રૂપે અમે નથી, અમારો કોણ વિરોધ કરે? જે વિરોધ કરે છે એને નુકસાન થાય છે, એના કશાય ભાવને લઈને. બીજાને વિરોધ, બીજાને નુકસાન થતું નથી. અને વિરોધતાનો ભાવ અવિરોધતાનો ભાવ પણ પોતાને લાભ કરે છે, બીજાને નહીં. અને સત્યની અનુમોદના કરે, સત્યની પુષ્ટિ કરે, સત્યને પોષણ આપવાના પરિણામ હોય તે પોતાને લાભ કરે છે. બરોબર. આ મુનિરાજને આહાર આપે છે ને, ત્યારે એને આહાર દાન કહ્યું છે. એમાં આહાર દાન જેટલું પુણ્ય નથી. ત્યાં મુનિરાજનું સાધના છે એને અનુલક્ષીને આહાર દાન છે, કેમ કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના છે. એ આહાર પેટ ભરવા માટે નથી લેતા. એક વખત આહારની મર્યાદા, આહાર પાણી બે, એક વખત આહાર પાણીની મર્યાદા એ ફક્ત સંયમના હેતુથી છે, સાધનાના હેતુથી છે. તો એમનું જે ધ્યાન આદિ સાધના છે એ તકવામાં ત્યાં નિમિત્ત પણ જોઈને ત્યાં સાધનાનું અનુમોદન છે, મોક્ષ માર્ગનું અનુમોદન છે. મોક્ષ માર્ગ તકો એવી વાત છે, મોક્ષ માર્ગ જળવાઈ રહ્યો અને મોક્ષ માર્ગ વધો એવી ભાવના છે, માત્ર આહાર દેવાની ભાવના નથી. એટલે ત્યાં એની વિશેષતા ગણવામાં આવી છે, મુનિરાજના આહારની. બહારના કોઈ પણ બીજા દાન કરતા મુનિરાજના આહારની વિશેષતા ગણવામાં આવે છે. એવું વિશિષ્ટ વાત છે. ઉત્તમ પાત્ર છે, પણ પાત્ર દાન ને ત્યાં એને મોક્ષ માર્ગ ને ટકાવવો છે. ભાવલિંગી સંત ની વાત છે, જેને મોક્ષ માર્ગ પ્રવર્તે છે એની વાત છે ને. એવા અવિરુદ્ધતાનો ભાવ પોતાને લાભ કરે છે, બીજાને નહીં. આત્મા તો અંતરમાં સર્વથી ઉદાસ 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 છે. આ આત્મા તો સર્વથી ઉદાસ છે, એ તો પોતાના અંતર તત્વ સ્વરૂપ, અંતર્મુખ રહેલું અંતર તત્વ છે. એને તો બહારમાં કોઈની સામે જોવાનું નથી, એ તો ઉદાસ ઉદાસ ને એની સર્વ ઉપેક્ષા છે. એમાં તો કોઈ અપેક્ષા છે નહીં. વૈરાગ્ય વિશેષ શાંતિ વિશેષ ને બેસવાનું આપવાની ભાવના હોવી જોઈએ. પોતે સંકળાઈને બેસે, પોતાને તકલીફ પડે તો વાંધો નહીં, પણ એને જગ્યા કરી દેવી એવી ભાવના હોય. ત્યાં કોઈ બાજુમાં બેસીને ભીંસ પડે ને ગુસ્સો થાય એમ ન હોય, એમ નહીં. બસ એટલું જ. પણ એનો ધ્વનિ શું છે? કે તમે દુઃખી છો અને બીજાને દુઃખી થાવ એવું કાંઈ ન થાવ. અહીં તો પોતાને કેટલીક વાત કરવી છે ત્યાં શરૂઆત કરે છે. બધા જીવો પરમાનંદ સ્વરૂપ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા છે, આ તો અમારી દ્રષ્ટિ બરાબર છે. પાછા એમ ન માનતા કે આવું કદાચ શ્રદ્ધાને છેદવા, ઊંધી શ્રદ્ધાને છેદવા કઠોર વચન સાંભળવા મળે, તો એમ ન માનતા કે અમે કઈ બીજું સમજીએ છીએ. અમે સમજીએ છીએ કે બધા જીવો પરમાનંદ સ્વરૂપ છે, બધા જીવો જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા છે, એ અમારા ખ્યાલમાં છે. અને એ જીવના સ્વભાવમાં દુઃખ ક્યાં છે? એ તો એવા જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલેલા જીવો દુઃખી થઈ રહ્યા છે. સ્વભાવમાં તો દુઃખની ગંધે નથી, નામ નિશાન નથી. દુઃખ શોધવા જાવ તો સ્વભાવમાં ક્યાંય મળે એવું નથી. એવો અનંત અનંત અપરિમિત સુખનો ભંડાર આત્મા છે કે જ્યાં દુઃખનું નામ નિશાન પણ નથી, છતાં સર્વથા એને ભૂલીને, સર્વથા એને ચૂકીને મિથ્યા શ્રદ્ધાના સદભાવમાં અનંતા દુઃખમાં પરિણમે છે, અનંત દુઃખમાં પરિણમે છે.